અને બીજા નંબરમાં જાગ્રત એટલે અખંડ અનુસંધાન રાખ્યું એવો પણ અર્થ થાય છે. જો કે રામાયણનો તમે લંકાકાંડ તપાસશો તો એવું લાગે છે કે જાગ્રતનો મતલબ એવો જ થતો હશે કે સતત અનુસંધાન રાખજો, રખે ને કઈ મિસ્ટેક ન થઈ જાય જેથી કરીને રામ કે જાનકી નારાજ થાય. લંકાકાંડની અંદર બહુ સ્પષ્ટ વાત લખી છે, અહી રાવણે જ્યારે પ્રભુ રાઘવને લેવા માટે આવ્યો ને ત્યારે રામ અને લખન બંને ઘસઘસાટ ઊંઘતા હતા એમ તુલસીદાસજી લખ્યું છે. ઘસઘસાટ ઊંઘતા હતા અને ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે રામ અને લખન બંનેને લઈ અને અહી રાવણ પાતાળમાં ગયો છે. અને સમજી શકાય, લખન જાગતા હોત તો અહી રાવણની તાકાત હતી કે રામને કે લખનને પાતાળમાં લઈ જઈ શકે. કથા એમ બતાવે છે, મોક્ષને પથે ચાલનારો, ભગવાનને રીઝવનારો મુમુક્ષ સતત સાવધાન રહે, જાગતો રહે, જાગતો રહે. આ માર્ગ સાવધાનીનો છે, આ માર્ગ જાગવાનો છે. ઉઠ જાગ મુસાફીર, ભોર ભઈ અબ રેન નહીં, જો સોવત હે, જો સોવત હે વો તો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. ઉઠ જાગ મુસાફીર, ભોર ભઈ અબ રેન નહીં, જો સોવત હે. ઉર્મિલાજીના વચનથી લખન તો 14 વર્ષ સુધી જાગ્યા છે, પણ એમ લખ્યું 14 વર્ષને અંતે ફરીને જયારે અયોધ્યા આવ્યા તો ઉર્મિલાજી પણ 14 વર્ષ સુધી જાગ્રત તો રહ્યા, અંજળનો ત્યાગ કર્યો છે. અને 14 વર્ષને અંતે જયારે અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો તો ઉર્મિલાજી એને એ સ્થિતિમાં ઉભા હતા, એક પગ અંદર અને એક પગ બહાર હતો. મને લાગે છે ઉર્મિલાજીનું પાત્ર અતિ મહાન છે, એટલા માટે તુલસીદાસજીનો સ્પર્શ જ ન કર્યા. તુલસીદાસજીના મનમાં એમ થયું હશે કે રખે ના પાત્રની સાથે અન્યાય થાય તો, એમને મનોમય વંદના કરી અને ઉર્મિલાજીના પાત્રને એક બાજુ રાખી કથાને આગળ વધારી છે. કૈલાસપતિ કહે છે, ભવાની, લખનજી પ્રભુ રાઘવની પાસે આવ્યા છે, માતાની રજા પરમિશન મળી ગઈ છે, અતિ આનંદ થયો. આખીરમાં કૌશલ્યજીની પાસેથી વિદાય લઈ રામ લખન જાનકી ત્રણે અવધપતિને મહેલે આવ્યા છે. અવધપતિની પાસે આવીને વંદના કરી, પિતાજી આપ અમને રૂડા આશીર્વાદ આપો, અમારી વનની યાત્રા સફળ રહે. અવધપતિ આંખ ખોલી છે, રામ લખન જાનકી ત્રણેયને વનમાં જતા જોયા છે. અવધપતિની આંખોમાંથી આંસુડાઓની ધારાઓ થઈ છે. બેટા રામ, બેટા રામ, હજુ કહું છું, તમે માની જાઓ, હજુ માની જાઓ, આપ વનમાં ન જાઓ. બેટે રામ, લખન તું શા માટે જાય છે? બાપ તું શા માટે જાય છે? જાનકી તું તો મારું માન, તું તો માન, વિદેહી કાલ આવીને મને પ્રશ્ન કરશે, મારી દીકરીનો કોઈ ગુનો હતો જેને કારણે તમે એને વનમાં મોકલી દીધી, હું એને શું જવાબ આપીશ? માટે માનો જાનકી બાપ, આપ રોકાઈ જાઓ, આપ વનમાં ન જાઓ. બોલતા હે રામ, હે રાઘવ, હા બેટા રામ, હા બેટા રાઘવ, બોલતા બોલતા અવધપતિ મૂર્છા ખાન ફરી વાર ધરતી પર ઢળી પડ્યા છે. એ જ વખતે કઈ કઈ જીતે હાજર થયા છે. પ્રભુ રાઘવને કહ્યું છે, રામ બેટા ઘણું મોડું થયું છે, સૂર્ય અધ્ધર આવી ગયો છે, જલ્દી કરો, વનમાં જવાની તૈયારી કરો. લો વલકલ, કઈ કઈ રામને વલકલ આપ્યા છે, લખનને પણ વલકલ આપ્યા છે, બંને ધારણ કર્યા છે. અને બંને વલકલ ધારણ કર્યા પછી કઈ કઈ ના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, જાનકી તમે કેમ ઉભા છો? તમે પણ આ સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ હેઠા ઉતારો અને લો આ વલકલ, એને ધારણ કરો. અને માં જાનકીને વલકલ ધારણ કરવાની આજ્ઞા જ્યારે કઈ કઈ કરી છે ત્યારે અત્યાર સુધી છુપ ઉભા રહેલા સુમંતા વચનને સાંભળી ન શક્યા. સુમંતનું જાણે હૃદય ચિરાઈ ગયું. સુમંતના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, કઈ કઈ, હવે હદ થાય છે, હવે હદ થાય છે, અત્યાર સુધી સહન કરતો આવ્યો છું પણ હવે મારાથી સહન નહીં થાય. કઈ કઈ, અયોધ્યાના મંત્રી હોવાને નાતે કહી રહ્યો છું તને, તે વન જે આપ્યું છે રામને આપ્યું છે મારી માં, કઈ કઈ સાંભળી લે, તે જાનકીને વન નથી આપ્યું. અને સાંભળી લે, જો તારી હેસિયત હોય તો પહેરાવી જો જાનકીને વલકલ, તને ખબર પડે. અને સુમંત જ્યારે ક્રોધાયમાન બન્યા છે, કૈલાસપતિ બોલે, ભવાની એ જ વખતે કઈ કઈ શાંત બની ગયા છે. આખીર રામ લખન જાનકી ત્રણેય વનની ગહેરી વાટે ઉપડ્યા છે. અને ભવાની ત્રણેય જ્યારે વનની ગહેરી વાટે ઉપડ્યા છે ત્યારે ત્રણે કેવા શોભતા હતા એનું વર્ણન તુલસીદાસજી અદભુત રીતે બતાવ્યું છે. જાણે કે આગળ પ્રભુ રાઘવ હોય, પાછળ લખન જીવ હોય, મધ્ય ભાગમાં જાણે માયા ચાલી જતી હોય. રામ લખન ત્રણે જયારે વન ની ગેહરી વાટ પકડી, અયોધ્યા ની અંદર શોક નું વાતાવરણ પથરાયું.
રામ ચલત અતિ ભય વિષાદ, સુનિ ન જાય પૂરે આરે તૈનાત. રામ ચલત અતિ ભય વિષાદ, સુનિ ન જાય પૂરે આરે તૈનાત. રામ ચલત અતિ ભય સુની ન જાય પૂરે આરે તૈનાદુ. રામ ચલત અતિ ભય વિષાદુ, સુની ન જાય પૂરે આરે તૈનાદુ.
રામ ચલત અતિ ભય વિષાદુ,
રામ ચલત અતિ ભય
જાનકી ત્રણે જયારે વન્ય ગેહરી વાટ પકડી, એ વખતે અયોધ્યાની શું સ્થિતિ નિર્માણ થઈ એનું વર્ણન થઈ શકે તેમ નથી. ચારે બાજુ આર્તનાદ થવા લાગ્યો છે. અયોધ્યા આખી જાણે દુઃખમાં ગરકાવ બની છે. હજારો નર નારીઓ આર્તનાદ કરી કરી રડી રહ્યા છે. રાઘવે જે અયોધ્યાની બહાર પગ મૂક્યો અને એ જ વખતે લંકામાં જાણે ભયંકર ભયંકર અપશકોન થવા લાગ્યા છે. રામલખન જાનકી વિદાય લીધી. આ બાજુ અવધપતિ ફરીવાર જાગ્રત બન્યા છે. જાગ્રત બનેલા અવધપતિ સુમંતજીને પોતાની પાસે બોલાવ્યા. કહ્યું, સુમંત બાપ, એક કામ કરો, તમે રથ લઈને જાઓ. રામલખન જાનકી ત્રણે રથમાં બેસાડી બે ચાર દાડા સુધી વનમાં ફેરવીને ફરીવાર તેમ પાછા અયોધ્યા લઈ આવો. કોઈ પણ ભોગે બનાવીને લઈ આવો. રામ ના આવે તો લખન અને જાનકી ને લાવજો. રામ લખન બે નો આવે તો જાનકી એક ને તો જરૂર લાવજો. એક જાનકી પાછા આવશે ને તો એને સહારે હું 14 વર્ષ ને કાઢી નાખીશ, માટે જલ્દી જાઓ. સુમંત જે પગ ઉઠાયો, જતા સુમંત ને રોકીને અવધપતિ કહ્યું છે, સુમંત એક મારી ભલામણ સાંભળતા જાઓ. રખે ને કદાચ આ પાછા આવો ત્યાં સુધીમાં મારા દેહ એમાંથી પ્રાણ જતા રહે, અમારો દેહ પડી જાય ને તો એટલી મારી ભલામણ છે. આ મારા શબને અયોધ્યાના પ્રત્યેક નર નારીઓ સ્પર્શ કરે, પણ તો અભાગને આ કઈ કઈ મારા શબનો સ્પર્શ ન કરે. અને કઈ કઈ જો સ્પર્શ કરશે મારા શબને તો એને આ મારો લોક તો બગાડ્યો છે, મારો પરલોક પણ બગાડી નાખશે. બોલતા મૂછા ખાઈને અવધપતિ ફરી વાર ધરતી પર ઢળી પડ્યા છે. રામલખન જાનકી વગેરે અયોધ્યાથી આગળ વધ્યા છે. સુમંતજી આગળ વધી પ્રભુ રાઘવને કહ્યું છે, પિતાજીની આજ્ઞા છે, રથમાં બેસો. રથમાં બેસાડીને પિતાજીની આજ્ઞા પ્રમાણે હું તમને વનમાં ફેરવી આવું. રામલખન જાનકી ત્રણે વનમાં જવા માટે સુમંતજીના રથમાં બેઠા છે. સુમંતજીના રથમાં બેઠા પછી શું ઘટના ઘટી એ કથાને બપોર પછી બરાબર 3:30 વાગે આપણે સાંભળશું. કૈલાસ પતિ વર્ણન કરે ભવાની.
જીવનની ઘણી ઘડીઓ એવી હોય છે જે જીવાત્માને તારી દેતી હોય છે, અને ઘણી બધી પળો એવી આવતી હોય છે જે પળો જીવાત્માને ડૂબાડી દેતી હોય છે. ભવાની ક્યારેક એક જ વ્યક્તિને લઈને આખો સમાજ તરી જતો હોય છે, ક્યારેક એક જ વ્યક્તિને લઈને આખો સમાજ ડૂબી જતો હોય છે. આજે એક મંત્રને લઈને, એક કઈ કઈને લઈને આખો અયોધ્યાનો સમાજ દુઃખમાં ડૂબી ગયો છે. આખી અયોધ્યા શોકની અંદર ગરકાવ બની છે. ભવાની, જે આનંદનો દિવસ હતો, આનંદ ઉલ્લાસ જે દિવસ ઉજવવાનો હતો, જેને માટે વિવિધ પ્રકારની મીઠાઈ બનાવી રાખી છે, વિવિધ પ્રકારે અયોધ્યાને સજાયું છે, પણ તૈયાર થયેલી મીઠાઈ એમને પડી રહી છે. સજાયેલો અયોધ્યા જાણે આજે ખાવા થઈ રહ્યું છે. અવધપતિ સુમંતજીને પોતાની પાસે બોલાવ્યા છે. પાસે આવેલા સુમંતને સમજાવતા અવધપતિ બોલ્યા છે, સુમંત, તમે કોઈ પણ ભોગે રામ લખન જાનકીને સમજાવીને ફરી વાર પાછા અયોધ્યા લાવો છો. એ ત્રણેય મારા પ્રાણના આધાર છે, એના આધારે હું જીવન જીવી રહ્યો છું. જુજો સુમંત, તમે બહુ ડાહ્યા છો, બહુ હોશિયાર છો, આ રાજના મંત્રી છો, તમારા ઉપર મને વિશ્વાસ છે, માટે તમારા ઉપર આધાર મૂકું છું. તમારા વિશ્વાસે હું રામ લખન જાનકી ત્રણેયને બે ચાર દાડા સુધી વનમાં ફરવા પણ મોકલું છું. સુમંત, જોજો મારો વિશ્વાસ, વિશ્વાસઘાતમાં ન પલટાય. અને તુલસીદાસજી કે અવધપતિની આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે. સુમંત, યાદ રાખજો, મેં કીધેલું આ કામ જો તમારથી નહીં થાય, તમે રામ લખન અને જાનકી લઈને પાછા નહીં આવો, તો અયોધ્યાનો દીપ, સૂર્યવંશી દીપ સદૈવને માટે બુજાઈ જશે. સુમંત,
નહીં તઈ મોરઈ મરેનો પરિણામ, નહીં તઈ મોરઈ મરેનો પરિણામ, કછુ નહીં બસાય ભયે બિધિ બામા, અસય કહે મુરછી પરા માહી રાઉ, અસય કહે
હું તમને બિલકુલ સત્ય કહું છું, તમે રામ લખન જાનકીને પાછા લાવો જો થાપ ખાશો,
તમે રામ લખન જાનકી ને લાવવામાં જો નિષ્ફળ થશો તો કાયા નગર ની અંદર હંસલો નહીં રહે. સુમંત, તમે જો રામ લખન કે જાનકી ને પાછા નથી લાવ્યા તો યાદ રાખજો, આ જગતમાં અયોધ્યાપતિ દશરથ નહીં હોય. મારું મોત નક્કી નિશ્ચિત સમજજો. અને સુમંત સાંભળો, કદાચ તમે રામ લખન ને લાવવામાં નિષ્ફળ જાઓ એટલી તમારી જરૂર વિનંતી છે, જાનકીજીને તો જરૂર પાછા લાવજો. આટલું તમે કરશો ને તોય પણ એના આધારે 14 વર્ષ હું કાઢી નાખીશ. સુમંજી હાથ જોડ્યા છે, પિતાજી ત્રણેને પાછા લાવવા માટે હું પૂરતો પ્રયાસ કરીશ. વારંવાર અવધપતિને વંદના કરે છે. હા બેટે રામ, હા બેટે રાઘવ બોલતા અવધપતિ મોક્ષા ખાન ધરતી પર ઢળી પડ્યા છે. સુમંજી રથ લઈ નગરીની બહાર આવ્યા છે. ચાલતા જતા પ્રભુની પાસે સુમંજી ગયા છે. કૃપાનાથ, પિતાશ્રીને આજ્ઞા છે, આપ ત્રણે આ રથમાં બેસો. પિતાની આજ્ઞા સાંભળતા પ્રભુ રાઘવે મનમાં વિચાર કર્યો, એક તો પિતાશ્રીની આજ્ઞા છે, બીજા નંબરમાં અયોધ્યાની જનતા જો પગે ચાલી જાય ને તો મારો સંગ છોડશે નહીં, રથમાં જો બેઠો હોઈશ ને તો એને છોડીને જવું માટે મારા માટે સરળ બનશે. આમ નિર્ધાર કરી રામ લખન જાનકી ત્રણે રથમાં બેઠા છે.
જય લઈત રામ લખી અવેદ અના
ચલ
જય લઈત રામ લખી અવેદ અના
ચલ.
રામ ને લખન અયોધ્યા ના નાથ પર નીકળ્યા છે. આજે
સિંધુ બહુ વિદેશ મૈ જાહી
ગોપા
સિંધુ બહુ વિદેશ મૈ જાહી
ગોપા સિંધુ બહુ વિદેશ મૈ જાહી
રહી પ્રેમ સુની ફીર આવહી
ફીર પ્રેમ બસ પુની
ફીર આવહી પ્રેમ બસ પુની ફીર આવહી
ફીર પ્રેમ બસ પુની
ફીર આવહી. રામલખન જાનકી વિના એના વિરહમાં વ્યાકુળ બનેલો સમાજ આખો રથની પાછળ ચાલતો થયો છે. ભગવાન રાઘવ વારંવાર સમજાવે છે, પાછા વળો પાછા વળો. અતિ જ્યારે દાખલો કરે 2-5 કદમ પાછા વળે છે, પણ પાછા વળતા ખ્યાલ આવે પ્રભુ રાઘવ આપણો સંગ છોડીને જતા રહેશે. ફીર હઈ પ્રેમ બસ પુની ફીર આવહી, વળી પાછળ દોડતા દોડતા આંબી જાય છે, રથને આગળ વધવા દેતા નથી. રામ લખન જાનકી વિનાને અયોધ્યાને આ નઠારી લાગે છે, ગોજારી લાગે છે. અને જીવન હકીકત આવું હોવું જોઈએ, આવું જ હોવું જોઈએ. પ્રભુ વિનાની જિંદગી નકામી લાગવી, નકારી લાગવી જોઈએ. જીવનમાં ભગવાન નથી, હૃદયમાં માલિક બિરાજતો નથી, એ શરીર તો ખોખું છે, એની શું મહત્વતા છે? આ જિંદગીની મહાનતા તો છે સાથે પરમેશ્વરનું સજોડું છે. સાથે ભગવાન છે. જેને જીવનમાં ભગવાન રાખે એ વ્યક્તિ મહાન છે. જીવનમાંથી ભગવાન છૂટ્યા પછી જગતમાં ગમે તેટલો મહાન બન્યો તોય પણ શું કામ. બાલમાં ઉભેલો ખીજડો જેમ મોટો હોય, પશુઓમાં જેમ પાડો મોટો હોય, જ્યારે પ્રાણીઓમાં ઠાકોરજી વિછી જેમ મોટો હોય, એમ ઠાકોરજી વિનાનું જીવન તો બસ એવી મોટાઈ રાખી રહ્યું છે. જન્મ ભગવાન નથી તો કાંઈ નથી, ભગવાન સહિત બધું જ છે. અયોધ્યાના નરનારીઓ આ વાતને બરાબર સમજે છે, ભગવાન વિનાની જિંદગી શા કામ. પ્રભુ રાઘવ પાછા વાળે પણ પાછા દોડી દોડીને આવી જાય છે. ભગવાનના વિરહની વાત કોઈ સામાન્ય નથી હોતી. જેને પ્રભુમાં પ્રેમ થયો એ પ્રભુના વિરહની ગાથાને સમજી શકે. ઘાયલ કી ગત ઘાયલ જાણે ઔર યે બાત ક્યા પહેચાને. જેને પ્રેમ શું કહેવાય તત્વની ખબર જ નથી એ વાતને શું સમજે. પ્રેમને જેને પહેચાન્યો હોય, પ્રેમને જેને અનુભવ્યો હોય એ જ આ વાતને સમજી શકે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 37મા વચનામૃતમાં અદભુત વાત બતાવી કે પ્રથમ ધનાઢ્ય હોય, સારા સેવા સારા સારા મેવા મીઠાઈ લાવી લાવીને ખૂબ ખાધા હોય, કાજુ બદામ પિસ્તા, અને એને કંગાલપણું જો આવે ને, અને પેપડી બાફી ફાફીને જો ખાવી પડે તેને પૂર્વે ખાધેલા મેવા બધા યાદ આવે છે, અને પૂર્વે ખાધેલા બધા મેવા મીઠાઈઓ યાદ આવે છે. એમ જેને પરમાત્માના પ્રેમની અનુભૂતિ કરી હોય, પ્રભુના પ્રેમને જેને પહેચાન્યો હોય, એને પ્રેમની પરિભાષાની કિંમત થાય, એ પ્રેમની પરિભાષાને સમજી શકે. કથા બાજુ આલે છો, જોજો ભૂલ ન થઈ જાય તમે કોઈની. આપણી વૃત્તિ બહુ ફંડાયેલી છે, એક સેકન્ડમાં તો ક્યાં ની ક્યાં વૃત્તિ જતી રહે. વૃત્તિ એકાગ્ર કરવી કઠિન છે, તોડવી કઠિન નથી, એક સેકન્ડમાં તૂટે જાય ભૂકો. એટલે શ્રીમદ ભાગવતમાં શુકદેવજી મહારાજ પરીક્ષિતને કીધું, પરીક્ષિત મોક્ષ તો ઘડીના છઠ્ઠા ભાગમાં કરી હતું. 7 દિવસ તો શું, 7 મિનિટ કાફી છે. અરે પરીક્ષિત, 7 મિનિટ શું, 7 સેકન્ડ કાફી છે મોક્ષ માટે. પણ તારી વૃત્તિ એકાકાર થવી પડે, મન ઉપર વિજય પ્રાપ્ત થવો પડે, મન બીજો સંકલ્પ ન ઉઠાવે 7 સેકન્ડમાં મોક્ષ કરી દેવાય. વૃત્તિ મહાસંચલ હૈ, જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણે ઘાત કરે જેવું, તેને હા જીતે તે નહી વાત નાની, હારી રહે જા મુનિ જોગી જ્ઞાની. એક સાઉન્ડમાં ફરક છે આજ અત્યારે સેટિંગમાં. મન બહુ સંચલ છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 37મા વચનામૃતમાં એમ કે, જેણે સદૈવને માટે પેપડી જ બાફીને ખાધી હોય એને શું યાદ આવે, જેણે મેવા મીઠાઈ પૂર્વે ખાધા હોય અને પેપડી ખાવી પડે તો યાદ આવે, એમ જેણે પ્રભુના સાનિધ્યનું સુખ માણ્યું હોય એને જ્યારે વિયોગ થાય ત્યારે દુઃખ થાય. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ વૃંદાવનનો ત્યાગ કરી મથુરા આવતા ત્યારે ગોપીઓ રથને આડીસવા માટે તૈયાર થઈ છે. ભગવાન સ્વામિનારાયણ લોકમાંથી જ્યારે વિદાય લીધી, સચ્ચિદાનંદ સ્વામી આદિકના દેહ છૂટી ગયા, પૂજા ડોડિયાનો દેહ છૂટી ગયો. ભગવાન શ્રી રેણે વિરહની વાત સાંભળી, ભગવાન આ લોકમાંથી વિદાય થયા છે આટલું સાંભળતા દેહમાંથી પ્રાણ નીકળી ગયો. કલ્પના કરો, પ્રેમીની વાત બસ પ્રેમી સમજી શકે. અયોધ્યા વાસીઓ વાતને બરાબર સમજે છે. પ્રભુ રાઘવ જો છૂટી જશે તો બસ જીવનમાંથી બધું જતું રહેશે. ચિંતામણે લૂંટાઈ ગયા પછી શું બાકી રહ્યું? આપણો પ્રાણ આધાર, આપણી ચિંતામણી તો રામ છે. તુલસીદાસજી કે પ્રભુ વૈરહમાં આજ બધા પાગલ બન્યા છે.
સર્વ હિ વિચારુ કિણ હાય મૈ નૈ માહિ,
સર્વ હિ વિચારુ કિણ
હાય મૈ નૈ માહિ, સર્વ હિ વિચારુ કિણ હાય મૈ નૈ માહિ,
સર્વ હિ
ખન શિય સુખઈ
નામ.
રામ ગયા પછી, લખન ગયા પછી, જાનકી ગયા પછી સુખ કેવું?
રામ લખન શિય સુખઈ નામ,
રામ
અયોધ્યાની જનતા વિચારી રહી છે. રામ છે ત્યાં અયોધ્યા છે, જ્યાં રામ ઉતહ સબુ સમાજ, જ્યાં રામ જાશે ત્યાં આખો સમાજ જાશે. રામ ગયા પછી અયોધ્યામાં રહીને શું અર્થ છે? આખો સમાજ પાછળ પાછળ ઉકળ્યો છે. આવા વૃદ્ધ બાળકો તમામ સાથે ચાલ્યા છે, આગળ વધતા વધતા તમસાના તટ સુધી પહોંચ્યા છે. રાત્રિ પડી, તમસાના તટે પહોંચેલા સમાજે થાકેલો છે, નાયા ધોયા, મનમાં વિચાર કર્યો હવે પ્રભુ સાથે છે માટે વાંધો નહીં. રાત્રિ વાસો તમસાના તટ ઉપર કર્યો છે, ચાલીને આવ્યા છે ને થાકી ગયા છે. થાકેલો સમાજ પ્રભુ સાથે છે માની નિર્ભય બની ઘસઘસાટ ઊંઘી ગયો છે. અને આખો સમાજ ઊંઘી ગયો છે ખ્યાલ આવતાની સાથે મધરાત્રિનો સમય થતા પ્રભુ રાઘવે સુમંતજીને જગાડ્યા છે. સુમંત જાગો, માલિકશી આજ્ઞા છે, આપણે તમસાનો તટ છોડી એથી આગળ વધવું છે. પણ માલિક બધી જ રયત સૂતી છે, થાકેલી છે, એને સૂતા મૂકીને જ જવું છે. જાગશે તો મને આગળ જવા નહીં દે. આ કથા એ બતાવે છે આધ્યાત્મિક પથ જાગવાનો પથ છે, ઊંઘવાનો નથી. આ પથે જે જાગે છે એ જ પરમાત્માને પામી શકે છે. જો રયત જાગી જશે તો મને જવા નહીં દે. અને હકીકત છે, જાગતો વ્યક્તિ પ્રભુને કદી પણ હૃદયમાંથી દૂર જવા ન દે. માણસ જ્યારે તંદરામાં જાય છે ત્યારે જ પ્રભુ હટી જાય છે અને માયા પ્રવેશ કરી જાય છે. પણ જાગ્યો કોને કહેવાય? આપણી પરિભાષા કંઈક જુદી છે, શાસ્ત્રોની પરિભાષા કંઈક જુદી છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના છઠ્ઠા વચનામૃતમાં એમ કે એક એક અવસ્થા બીજી બબ્બે અવસ્થા છે. માણસ હાલે છે, ચાલે છે અને દુનિયા જાગેલો કહે છે. ભગવાન સ્વામિનારાયણ કે એમાં પણ કેટલાક સ્વપ્નમાં છે ને કેટલાક ઊંઘમાં છે. જાગ્યો તો એને કહેવાય જેને મોક્ષની અખંડ ત્વરા હોય અને મોક્ષનું અનુસંધાન રાખીને જીવનના કદમ જે ઉઠાવે છે ને જગતના જે કોઈ કાર્યો એ કરે છે એને જાગેલો કહેવાય. એમ હાલે છે, ચાલે છે, પરંતુ પોતાના કર્તવ્યનું અનુસંધાન નથી, ગાફલ બનીને વર્તે છે, તો જાગતો હોવા છતાંય સ્વપ્નમાં છે. જાગે છે, હાલે છે, ખાય છે, પીએ છે, પણ મારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું ન પીવું જોઈએ, મારે શું બોલવું, શું ન બોલવું, કોઈ વિવેક જેને. સુમંતને કહ્યું છે, સુમંત બાપ સુમંત, એટલી કુશળતાથી તમે રથને આગળ હંકારો, અયોધ્યાની સુતેલી જનતામાંથી એક પણ જાગ્રત ન બને, અને સાથે સાથે આપણે કઈ દિશામાં ગયા છે એનો અણસાર પણ એને ના આવે. સુમનજી રથ તૈયાર કર્યો છે, રામ લખન જાનકી ત્રણે રથમાં બેઠા. સુમનજી રથને હંકાર્યો છે, આ બાજુ પરોઢે અયોધ્યાની જનતા તમામ જાગી છે, પણ જાગીને જોયું, રામને ન જોયા, લખનને ન જોયા, જાનકીજીને ન જોયા, રથને ન જોયો. થોડી વાર ધૂન કરો, ધૂન. લાસપતિ કે ભવાની, પ્રભાત કાળે અયોધ્યાની જનતા જાગી તો છે, પણ જાગતા જોયું ન રામ મળે, ન લખન મળે, ન જાનકી મળે. ચારે બાજુ તપાસ કરી સુમનજી પણ જયારે મળ્યા નથી, દુઃખી બનેલા સમાજે નક્કી નિર્ધાર કર્યો, હવે કયા મોઢે ફરીવાર પાછા અયોધ્યા આપણે જાશું, અને અયોધ્યા જઈને શું કરશું, રામ નથી, લખન નથી, જાનકી નથી, માટે તમસાની અંદર ધુબકા મારી જિંદગી પૂરી કરી નાખીએ. આમ નિર્ધાર કરી મરવાને માટે જયારે તૈયાર થયા છે ત્યારે વડીલ અને વૃદ્ધોએ કહ્યું છે કે નહીં નહીં, આવો નિર્ણય નહીં લો, અને સાંભળો, દુઃખ વેઠીને પણ, ઝેરના કડવા ઘૂંટડા ગળા હેઠે ઉતારીને પણ આપણે જીવવું પડશે. આપણા માટે નહીં, માં કૌશલ્યાને જો જીવંત રાખવી છે તો આપણે જીવવું પડશે, સુમિત્રાને જો લાંબુ જીવન આપવું છે તો આપણે જીવવું પડશે. વડીલોની વાતને માન્ય કરી આખી રડતે નેત્રે અયોધ્યાની જનતા તમસાથી પાછી વળી છે. આ બાજુ પ્રભુ રાઘવ લખન જાનકીજીની સાથે આગળ વધતા સુંગવેરપુરની અંદર પહોંચ્યા છે. સુંગવેરપુરના રાજા નિષાદ ગૃહને જયારે સમાચાર મળ્યા, અયોધ્યાના ધણી દશરથ મહારાજાના દીકરાઓ પધારી રહ્યા છે, રાજકુમારો પધારી રહ્યા છે, ગૃહ પોતાના સમાજની સાથે આગળ વધ્યા છે, પ્રભુ રાઘવને મળ્યા છે, રામને મળતાની સાથે ગૃહને ખૂબ આનંદ થયો. ગૃહના આનંદને તુલસીદાસજીએ પોતાના શબ્દમાં રણોતા એમ કહ્યું, ગૃહના મનમાં એમ થયું આખી જિંદગીનું ફળ જાણે આજ મને મળી ગયું છે. ગૃહે મનમાં વિચાર કર્યો,
સુધી ગૃહ નિષાદ જે પાય, મોદિતાલે પ્રિય બંધુ બોલાય, સુધી ગૃહ નિષાદ જે પાય, મોદિતાલે પ્રિય બંધુ બોલાય, સુધી ગૃહ નિષાદ તાલે પ્રિય બંધુ બોલાય, સુધી ગોહિ પાઈ તાલે પ્રિય બોલાય, લે આય ફાલ ભેટ ભરી ભારા,
ચાલે ઓહી ભર સુયા, મિલન ચાલે ઓહી ભર
નિષાદ ને જયારે પ્રભુ રાઘવ ના દર્શન થયા, મનમાં આનંદ થયો, મનમાં એમ થયું મને તો દર્શન થયા, મારી બધી રયત ને દર્શન કરાવી દો. નિર્ધાર કરી બધાને બોલાવ્યા છે, બધા વિધ પ્રકારના ફળાદિક લઈ પ્રભુ રાઘવ ની પાસે આવ્યા છે. નિષાદ આખો સમાજ લઈને જયારે સામે ગયા છે, પ્રભુ રાઘવે પોતાની પાસે બોલાવ્યા છે. ગુહમહારાજે જયારે દંડવટ કરવા લાગ્યા છે, પ્રભુ રાઘવે આગળ વધી નિષાદને ઊંચકી પોતાની છાતી છાપ્યા છે. ગુહ મહારાજા પોતાની જાતને ધન્યભાગી બળભાગી માનવા લાગ્યા. કહો મારો સ્પર્શ નહીં કરે માનતો હતો, અને બદલે પ્રભુ મને છાતી લગાવ્યો. ભગવાનના દરબારમાં કોણ મેદાન મારી જાય કઈ નક્કી નહીં. મોટા મોટા રાજવીઓ પ્રાર્થના કરતા રહે, ભગવાન એની ત્યાં ડોકાવા ન જાય. શ્રીમદ સત્સંગીમાં લખ્યું છે, સર માલકમ સાહેબ પૂરા હિન્દુસ્તાનનો જે રાજા, એને ભગવાન સ્વામિનારાયણ જયારે મળવા ગયા, એક દિવસ પણ પૂરું રોકાયા નથી. કેટલી તાણ કરી, કૃપાનાથ આપ રોકાવ, આપ રોકાવ. પૂરા હિન્દુસ્તાનનો રાજા આવવા છતાંય ભગવાન ન રોકાયા. લીમલી ગામનો જાતનો વાઘરી સગ્રામ એના પ્રેમને આધીન બની સાત સાત દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણ રોકાયા છે. પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે, એ અંતરની વાતને જાણે છે, અંતરની સમજી શકે ને ભગવાન. નિષાદને પ્રભુએ ગળે લગાડ્યો છે, નિષાદને તે આનંદ થયો છે. પ્રભુ રાત્રે રોકાણ બસ ત્યાં જ કર્યું. શિષ્યમના વૃક્ષ નીચે પ્રભુ રોકાયા છે. અંદારવણી જયારે પથારી, પ્રભુએ કરીના પથારી લખને જોઈ, ગુહ મહારાજાએ જોઈ, બની આંખોમાં આંસુ ભરાતા. રાજમહેલમાં પોઢનારો પ્રભુ આજ દર્ભની પથારી પર પહોંચ્યો છે. અનંત કરોડો બ્રહ્માંડ નો માલિક આ નિષાદ જેવા ભીલ ને પોતાને ગળે વળગાડે, પ્રભુનો પ્રેમ જોઈ નિષાદ ની આંખોમાં આંસુ ભરાય. એમાં પ્રભુ જયારે દર્ભની પથારી ઉપર સુતા છે, ગુહનું હૃદય કાંપવા લાગ્યું. લખનજીની પાસે જઈ ગુહ કહેવા લાગ્યા, લખન મંદ બુદ્ધિ કઈ કે બરાબર નથી કર્યું, બહુ ખોટું કર્યું છે. રામ અને લખન તમારે તેમાં જાનકી ને સુખના દિવસો આવ્યા એ વખતે જેને દુઃખ મોકલ્યું છે. બહુ જયારે ગુહ દુઃખી થયા, શોકમાં ડૂબ્યા છે, લક્ષ્મણજી બહુ અદભુત ઉપદેશ આપ્યો છે, નવાયેલા એવો ઉપદેશ આપ્યો છે. લખનજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નિષાદ શોક ન કરો. સાંભળો, જગતની અંદર જે કોઈ ઘટનાઓ ઘટે છે એ બધી જ જીવાત્મા જે કર્મ કરે છે એની ફળશ્રુતિ હોય છે. કહું નો કહું સુખ કર દુઃખ દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભાતા. પોતે કરેલા કર્મનું જ ફળ એને ભોગવાનું હોય છે. અને જગતમાં જે કાંઈ દેખાય છે બધું જ નાશવંત છે. ગુ સ્વપ્નમાં ક્યારેક કોક અમીર બની જાય છે, ક્યારેક કોક રંક બની જાય છે, તો સ્વપ્નમાં ઇન્દ્રાસન મળે એ પણ મિથ્યા છે, સ્વપ્નમાં ભિખારી થઈ જાય તો એ પણ મિથ્યા છે. ગુહ મહારાજા સાંભળો, આ પણ એક સ્વપ્નું જ છે, જગત પણ એક સ્વપ્નું જ છે. પેલો આંખ ખુલતાની સાથે નષ્ટ થઈ જાય છે, આ સ્વપ્ન આંખ વિચારતાની સાથે જ નષ્ટ થઈ જશે. અહીંયા પણ કોઈ ઇન્દ્ર બને છે, કોઈ ચક્રવર્તી રાજા બને છે, કોઈ ધનાઢ્ય બને છે, કોઈ અમીરી બને છે, કોઈ વિદ્વાન બને છે, કોઈ ભિખારી થાય છે, યહી ભી સ્વપ્ન હૈ. આમાં શોક ન કરો, જે કોઈ ઘટના ઘટે બસ પ્રારબ્ધને આધારે જ ઘટતી હોય છે. પ્રારબ્ધ કર્મો દીનો અસ્તિ દેહો વૈ સર્વ દેહિનઃ પ્રાપ્યતે સુખમ દુઃખમ તદ્ધિતસ્ય અનુસારતઃ. પ્રારબ્ધને ભોગ્યા સિવાય છૂટક્યો નથી. પ્રારબ્ધને લઈને માણસને સુખ અને દુઃખ આવતા હોય છે. જેવું કર્મ કર્યું છે એવું જ ફળ પ્રભુ એને આપતા હોય છે. પરંતુ તેમ છતાંય સજ્જન પુરુષો અને સામાન્ય માણસોમાં એટલો ફરક છે. સામાન્ય માણસો જ્યારે દુઃખ આવે છે, અજ્ઞાની લોકો ત્યારે રોઈને કૂટીને મરે છે. જ્ઞાની પુરુષ વ્યક્તિ ધીરજને ધારણ કરે છે. આ વાતને નહીં સમજવાથી આખું જગત ઘોર નિદ્રામાં સૂતું છે. જગતના સુખ અને જગતના દુઃખ બેના થઈએ તો મહાપુરુષ ઉપર ઉઠે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમિ યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જગતના સુખ અને દુઃખમાં આખું જગત જ્યારે સૂતું છે ત્યારે ભગવદ્ ભક્ત પરમાત્માના પ્રેમ માટે જાગૃત બન્યો છે. જગતના જીવ પ્રાણી માત્ર વિષયને માટે જ્યારે જાગ્યા છે, ભગવાનના ભક્તએ તે બાજુ જાણે નિદ્રાને સ્વીકારી છે. ભગવાનનો ભક્ત હંમેશા અંતરદ્રષ્ટિ કરી સાચા સુખની શોધમાં ઘૂમતો હોય છે, સાચા સુખને માટે દાખલો કરતો હોય છે. અને સાચો સુખ તો બસ આત્માને પરમાત્મા બે સ્વરૂપમાં જ છે. જાણીએ તબહી જીવ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા. સાચા અર્થમાં ત્યારે જ માણસ સાવધાન બન્યો કહેવાય, જાગૃત બન્યો કહેવાય, જ્યારે એનું મન વિષયમાંથી વૈરાગ્ય પામે. નિષાદ, આ જે કઈ ઘટના ઘટી છે એમાં કઈ કઈને દોષ દેવાની કોઈ કારણ નથી. મંત્રને પણ શા માટે યાદ કરો છો? જે કોઈ ઘટના ઘટી હશે એમાં પૂર્વનું પ્રારબ્ધ હશે, યા તો સ્વયં પ્રભુની ઈચ્છા હશે. નિષાદ, આ તો પ્રભુ રાઘવને અનંત આત્માનું સહી કરવું છે, ઋષિ મહર્ષોને પોતાનું દિવ્ય દર્શન આપવું છે, લંકેશ્વરી રાવણને મારવો છે, માટે એને સ્વયં લીલાનો સ્વીકાર કર્યો છે. અને વાત એમ છે, તુલસીદાસજી જોકે વાતને ગોપ્ય રાખીએ છે, પણ મોટા મોટા સંતો પરમહંસોનું કથન એવું છે, કઈ કઈ તો નિમિત્ત માત્ર છે, આ કારણમાં નિમિત્ત માત્ર, મંથરા પણ નિમિત્ત માત્ર છે. પ્રભુની ઈચ્છાથી બધી ઘટનાઓ ઘટે. સ્વયં રાઘવેમાં કઈ કઈ ની પાસે એક દાડોમાં કઈ કઈ જયારે રાજી હોય, રામને જયારે રમાડતા હોય, એ વખતે રાઘવે કહ્યું છે કે માં તું મને રમાડે છે, મને પ્રેમ કરે છે. માં, તને મારામાં કેવો પ્રેમ છે, મને કહેતો ખરી? બેટા રાઘવ, પ્રેમ એ કોઈ પદાર્થ નથી કે હું તને દેખાડી શકું કે મને તારા પ્રત્યે કેટલો પ્રેમ છે. પદાર્થ પ્રેમ જો હોત ને, પ્રેમ જો પદાર્થ હોત તો જરૂર હું દેખાડત. બેટા, પ્રેમ પદાર્થ નથી, હું કેમ કહું તું મને કેટલો વાલો છો? અનુમાનથી કહું છું બેટા, મને મારો ભરત જેટલો વાલો છે, એના કરતા લાખ ગણો રામ તું મને વાલો છો. ભરત કરતા મને લાખ ગણું તારામાં હેત છે. માં, હું આટલો બધો જો તને વાહલો હોઉં તો હું કહું એ તું ન કરે? અરે બેટા, શું ન કરું, તારી આજ્ઞાથી પ્રાણનો પણ ત્યાગ કરી દઉં તું જો રાજી થતો. માં, તો કોલ આવ રામ, તું જે કહીશ તે હું કરીશ. બતાવી બેટા, જેમ તું કહીશ એમ કરીશ. માં, એક વાર બોલ્યા પછી જો તું એ કામ ન કરે તો તને તારા બેટા રામના સોગંદ છે, બેટા મંજૂર છે. અને પછી રાઘવે માંગણી કરી છે કે માં, તો સાંભળ, એક દિવસ એવો આવશે મારા માટે રાજા રાજ્ય માંગશે, મારા માટે રાજા રાજની તૈયારી કરશે, રાજાભિષેકની તૈયારી કરશે, તે દાડે તું ભરત માટે રાજ માગી લેજે અને મને 14 વર્ષનો વનવાસ આપશે. અરે બેટા તું શું માગે છે? માં ઔષધ તો કડવું છે પરંતુ તારા સિવાય કોઈ પચાવવા માટે શક્તિમાન નથી. ફક્ત ઘણી ફેરી લોકો અધૂરા જ્ઞાનને લઈ કઈ કઈને બહુ નિંદતા હોય છે, મંત્રને બહુ નિંદતા હોય છે. પણ હું સમજુ છું જ્યાં સુધી રામાયણની અંદર એક એક પાત્ર બહુ મહાન છે, પરંતુ બધાય પાત્રો કરતા કઈ કઈ નું પાત્ર કઈક જુદું જ કરી આવે છે. કઈ કઈ ના સમકક્ષ થઈ શકે એવું એક પણ રામાયણમાં પાત્ર નથી. બરાબર યાદ રાખજો. કઈ કઈ એ કહ્યું છે કે બેટા માં સાંભળ, મને અયોધ્યામાં આ ઝેરનો ઘૂંટડો ગળા હેઠે ઉતારી શકે એવું કોઈ પાત્ર દેખાતું નથી. માં તારે મને જો રાજી કરવો હોય તો દુનિયાના ઝેરના ઘૂંટડા તારે ગળા હેઠે ઉતારવા પડશે. અને આટલા શબ્દ સાંભળતા કઈ કઈ કહ્યું છે, જા બેટા તું જો રાજી થતો હોય તો ઝેરનો ઘૂંટડો હું ગળા હેઠે ઉતારી જા. ઉતાર્યો. તમે કલ્પના કરો અયોધ્યાના ધણી અવધપતિના મોઢામાંથી શબ્દ નીકળે, મારા શબ્દને તમામ નરનારીઓ સ્પર્શ કરે પણ પાપણી કઈ કઈ સ્પર્શ ન કરે, ને તો આ લોક તો મારો બગાડ્યો પરલોક મારો બગાડી નાખશે. અને તેમ છતાંય કઈ કઈ મૌન ધારણ કરે સામે ઉભા હોય ને એમ ન બોલે. મેં મારી ઈચ્છાથી નથી માગ્યું, પ્રભુ રાઘવની ઈચ્છાથી માગ્યું છે. માં બોલી નથી, બિલકુલ મૌન રહી છે. પ્રભુની ઈચ્છાથી ઘટના થતી છે. એટલે લખન કહી રહ્યા છે, આપ કઈ કઈ ને નિંદિત ન કરો, જે કઈ ઘટના ઘટી પ્રભુની ઈચ્છાથી જ ઘટી છે. અને સંતો તો મંથરાને પણ નિર્દોષ સાબિત કર્યા છે. મંથરાનો પણ વાંક નથી. સંતોનો મંતવ્ય તો એવું છે, મંથરા બહુ બુદ્ધિશાળી હતી. અયોધ્યાની અંદર અનેક લોકો બુદ્ધિશાળી હતા, પરંતુ બધાય કરતા અધિક બુદ્ધિમાન કોઈ હોય ને તો મંથરા હતા. મંથરા જેવી કોઈની બુદ્ધિ નહીં, અને એ તો સમજી શકાય એવી વાત છે. અયોધ્યાના ધણી સમ્રાટ અવધપતિ એના સંકલ્પને ઘડીના છઠ્ઠા ભાગમાં ફેરવી નાખે તેવી એને બુદ્ધિનો ઉપયોગ કર્યો, તમે કલ્પના તો કરો. એને નિર્ણય કર્યો, એ નિર્ણયને ફેરવવાની તાકાત નહોતી અવધપતિની. અરે ગુરુ વશિષ્ઠજી નિર્ણયને ફેરવી ન શકે, ઋષિ પત્નીઓ નિર્ણયને ફેરવી ન શકે, કલ્પના કરો તમે. મંત્રણ લીધેલો નિર્ણય કોઈની તાકાત નહોતી કે એને હિલાવી શકે, એટલી બુદ્ધિમાન હશે. મહાબુદ્ધિમાન હતી, અને બહુ બુદ્ધિમાન હતી. એટલા માટે તો કિરાત દેશમાંથી કઈ કઈ ની સાથે કર્યાવરમાં મોકલી દે. પણ મંથરાએ અયોધ્યા આવીને જોયું છે, દિવસે દિવસે અવધપતિની ઉંમર થઈ રહી છે. બીજી બાજુ રાવણની તાકાત દિવસે દિવસે વધતી જઈ રહી છે. ચક્રવર્તી રાજા અવધપતિ ગણાય છે, ચક્રવર્તી એક જ હોય બે ન હોય, જેના પર દુનિયામાં કોઈ આંખ ન ઊંચી કરી શકે ને ચક્રવર્તી કહેવાય, એવા એક જ હતા અવધપતિ. પણ એનો દિવસે દિવસે પાવર ઘટતો જઈ રહ્યો છે, અવસ્થા આવી રહી છે. બીજી બાજુ લંકેશ્વરી રાવણનો પાવર વધતો જઈ રહ્યો છે. મંથરાને અખંડ ચિંતા સતાવી રહી છે. આમને આમ જો ઘટના ઘટતી રહેશે, સમાજ ઉપર આ રાવણ છવાઈ રહ્યો છે, કાલ સવારે અવધપતિની સત્તાને ઉથલાવી નાખશે, ચક્રવર્તી રાવણ બની જશે. રાવણ ચક્રવર્તી બને પહેલા રાવણનો નાશ કરવો જોઈએ. અખંડ મંથરાને ચિંતા થઈ રહી છે, વિચારી રહ્યા છે, અવધપતિની અવસ્થા થઈ રહી છે, એમ ત્યાં સંતાન પણ નથી. એમાં ઠાકોરજી દયા કરીને 4 સંતાનનો જન્મ થયો. મંથરાને આશા બંધાણી છે કે કદાચ આમાંથી કોઈ સામર્થ્યવાન યુવરાજ બને જે લંકેશ્વરી રાવણને ધરતી પર ઢાળી દે. મંથરાએ દિવસોની રાહ જોતી હતી, એમાં મંથરાને સમાચાર મળ્યા. પ્રભુ રાઘવે એક જ બાણથી મારીચને 100 યોજન ભગાયો. યજ્ઞને ધ્વંસ કરનાર તાડકાનો વધ કર્યો, સુબાહોનો વધ કર્યો. જે ધનુષને લંકેશ્વરી રાવણ શસ્ત્રબાહોનો ઉંચકી શકે, એ ધનુષને ઘડીના છઠ્ઠા ભાગમાં ટંકાર કરીને તોડીને કટકા કરી નાખ્યા. આ સમાચાર મંથરાને કાને જર અથડાણા. મંથરા હૃદયમાં આનંદ ન માણો, બસ જેની રાહ જોતી હતી, જે દિવસની મને કલ્પના હતી દિવસ આવી ગયો. પણ મનમાં વિચાર કર્યો, રાવણને જો મારવો હોય પ્રભુ રાઘવ એકવાર ગાદીએ જો બેસી જશે ને તો શક્ય નહીં બને, કોઈ પણ ભોગે રાજ્યાભિષેક મારે અટકાવવો જોઈએ, તો જ પ્રભુ રાઘવ વનમાં જાય, વનમાં જાય તો રાવણ મરે, રાવણ મરે તો અયોધ્યાની ગાદી નિષ્કંટક બની જાય. અને એવો ખેલ કર્યો, એવી બુદ્ધિનો ઉપયોગ કર્યો અને કોઈ ફેરવી ન શક્યો. શાસ્ત્ર ભક્તજનો ઊંડાણ વાળા બહુ હોય છે, ઉપલક એના અર્થ જુદા હોય છે, અંતર્ગત એનો અભિપ્રાય કઈક અલૌકિક હોય છે. માટે આજ પછી કદી મંથરા કે કઈ કઈ બેમાંથી એક દોષિત નહીં ગણશો, બંને બહુ મહાન પાત્ર છે. અને રાઘવે તો માં કઈ કઈ ના ઉપર પ્રસન્ન થઈને કહ્યું, તું માં તે મારું કહ્યું કર્યું, માટે જા તારી નિત્યની પ્રાર્થના છે ને, રામ મારા પુત્ર બને, જાનકી મારે પુત્ર વધુ બને, હું તને વચન આપું છું, હવે જયારે અવતારને ધારણ કરીશ, હું કૃષ્ણ રૂપે જયારે પ્રગટ થઈશ, ત્યારે દેવકીની કુખ થકી ભલે પ્રગટ થાવ, કૌશલ્યા દેવકી બિનાશની કુખ થકી પ્રગટ થાવ, પણ એ વખતે તું સ્વયં યશોદા બનીશ, ખોળો ખોંદવા માટે હું તારી પાસે આવી જાઉં, તને વચન આપું છું. દુનિયા ભલે નિંદે નિંદવાવે, અને કઈ કઈ ને એની ચિંતા નહોતી, એમ કઈ કઈ ને એની ઉપાધિ નહોતી, જગત શું કહે છે એની સાથે મને મતલબ નથી, મારો રામ રાજી છે, બસ મારે એ નિશાન છે. અને શ્રેષ્ઠ ભક્તની બસ આ લાક્ષણિકતા હોવી જોઈએ, મારો પ્રભુ શું કહે છે, મારો પીળો જો હસી ન બુલાય રે તો સર્વે આભૂષણ મારે ડેરો રે, મારો પ્રિયતમ મારો પીળો જો પ્રેમથી મને ન બોલાવે તો જગત આખું કદાચ વંદના કરતું હોય, મારા વખાણ કરતો હોય, જય જયકાર કરતો હોય, પણ મારા પ્રિયતમના મુખની સામે જો એનું મોઢું જો ઉદાસ બને તો સર્વે આભૂષણ મારે ડેરો રે. માં કઈ કઈ વિચારી રહી છે, દુનિયા આખી નિંદે છે, પરંતુ મારો રાઘવ મને જોઈ મલક મલક મોઢું મલકાવશ, બસ મારા બધાએ થાક ઉતરી ગયા છે. કૈલાસ પદે કે ભવાની લખને અદભુત ઉપદેશ આપ્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી છે. લખનના ઉપદેશને સાંભળી કંઈક અંશે ગુહ મહારાજ અને ધીરજ વળે છે. આ બાજુ બીજો દિવસ થયો અને ભવાની
કૈલાસ સુષય કરી રામ હાવા સૂચિ સુજાન બૈઠ શિર મંગાવા, જાન બૈઠ શિર મંગાવા,